તારીખ 9/2/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 129 અને 130 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 85.
ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, માર્ગદર્શન માંગ્યું છે. એમ કહ્યું કે તત્વનું ચિંતન કરે, શાસ્ત્ર અભ્યાસ કરે, દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા કરે, આત્મકલ્યાણનું ધ્યેય પૂર્વક કરે. એ બધી પ્રવૃત્તિ એકમાત્ર આત્મકલ્યાણના ધ્યેય પૂર્વક કરે, અને જે પોતાની સ્વભાવ દશા પ્રગટ નથી થઈ એ દશા પ્રગટ કરવાની છે. બાહ્ય પરિણામોને રોકવીને અંતર્મુખ થવાનો છે. આગળ કહે છે કે ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, છતાં પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. પોતે પોતામાં છે, પોતાનું અસ્તિત્વ પોતામાં છે, છતાં કલ્પના કરીને બીજા પદાર્થો ઉપર પ્રચાર થાય છે. એને પોતાપણું કર્યું છે, એકત્વ કર્યું હોવાથી પરનું કરી શકું એમ પણ માન્યું છે, એ પણ અજ્ઞાનતા છે. પછી પોતાનું છે અને જ્યાં પોતાપણું એને લાગે છે ત્યાં એ કાર્ય કરી શકું છું એવું પણ અજ્ઞાનપણે માન્યું છે. વાસ્તવિકતા એ કોઈ પરના કાર્ય આત્મા કરી શકતો નથી, ભાવ કરે છે. અજ્ઞાન ભાવ કરે કે જ્ઞાન ભાવ કરે, પણ ભાવ કરે છે. ભાવ કરવાથી આગળ કોઈ કાર્યક્ષેત્રની મર્યાદા નથી. પરનું કરી શકું એમ માનવું તે અજ્ઞાનતા છે, તે પરનું કરી શકતો નથી અને પરનું કરવા મથી રહ્યો છે. કરી શકતો નથી છતાં કરવા માટેનો પરાણે પ્રયત્ન કરે છે, આકુલતા ઉભી થાય છે. એમાંથી કરી શકતો નથી છતાં કરવા જાય અને નિષ્ફળતા મળે ત્યારે વધારે ખેદખીન થાય, વધારે આકુલતા થાય. સફળતા મળે ત્યારે મિથ્યાત્વને દ્રઢ કરે કે હું કરી શકું છું, જો હું કરી શકું છું એટલે મેં કર્યું. પોતે ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરે તો પોતે પોતાનું કરી શકે છે, પોતાને જોવે તો પોતાના પરિણામ કરી શકે છે, એથી વધારે કઈ કરી શકતો નથી. પોતાની પર્યાય શુદ્ધ રૂપે પરિણમે તે પોતે કરી શકે છે. ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરે એટલે પોતાની દ્રવ્યક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સમજે તો પોતાના અસ્તિત્વમાં પોતાની કાર્યક્ષેત્રની મર્યાદા સમાપ્ત થઈ જાય છે. સ્વભાવથી જુએ તો શુદ્ધ પરિણમે એવું જ કરી શકે છે, સ્વભાવથી તો અશુદ્ધ પરિણમન પણ કરી શકાય એવું દેખાય નહીં. સ્વભાવ જુઓ તો એમાં દેખાય એવું નથી કે અશુદ્ધ પરિણમન પણ સ્વભાવ દ્વારા કરી શકાય. સ્વભાવ વડે તો શુદ્ધ પરિણમે તેટલું જ પોતે કરી શકે છે. તો કે અશુદ્ધ પરિણમે છે તો કે એ ભૂલીને પરિણમે છે, એવા સ્વભાવને ભૂલીને પરિણમે છે. આ બધું પરઘર છે, બીજાનું ઘર છે, એનાથી ભેદ જ્ઞાન કરીને પોતાના સ્વભાવમાં દ્રષ્ટિ સ્થાપે અને શુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે કરવાનું છે. આ માર્ગદર્શન આપ્યો. બધું પર છે, તેનાથી ભેદ જ્ઞાન કરે અને સ્વભાવમાં દ્રષ્ટિ સ્થાપે, એટલે પોતાનું અસ્તિત્વ જ્યાં છે ત્યાં અસ્તિત્વ ગ્રહણ કરે અને શુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધ પર્યાય પ્રગટે એટલું કરવાનું છે, ત્યાં સુધી કાર્ય કરવાનું છે, એ કરવું જોઈએ. આચાર્ય દેવ કહે છે કે અહિયાં આ તારું રહેવાનું રહેઠાણ છે, આ તારું પદ છે. આચાર્ય દેવ તો બોલાવે છે, અહિયાં એટલે તારું સ્વરૂપમાં આવે એમ કે છે. તારું રહેવાનું રહેઠાણ તો તારું સ્વરૂપ છે, એને ભૂલીને એને છોડીને બીજે માન્યું છે કે આ મારું ઘર, એ ભૂલો છે. કરુણા મિત્ર તો બધું છોડીને નીકળ્યા છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, તો પણ જગતના દુખી જીવો પ્રત્યે કરુણા ભાવ રહી ગયો છે. તો જંગલમાં બેઠા બેઠા પણ શાસ્ત્ર લખી જાય છે. નિષ્ફળ એટલા છે કે પાનું લખ્યું, તાળપત્ર ઉપર લખ્યું, જ્યાં છોડીને વ્યા જાય. ધર્મલોભી જીવો શ્રાવકો એ પછી બધું એકઠું કરે, અને એવું કરવા માટે વહે વહે ફરે ઘર છોડીને જંગલમાં. એવા એક જમાનામાં ગરજવાન જીવ હતા, આત્મકલ્યાણ એવી ગરજ વાળા હતા. મુનિઓ જંગલમાં ફરતા ને માય માય ફરે, આ કિતાબ વગર ક્યાં વ્યા જાય, પાછા ગોતવા નીકળે પર્વતમાં ગુફામાં શ્મશાનમાં ગોતી પડે પાછા. અને ક્યાંય લખ્યું હોય પેલી હોય ભેગું કરી લે. ના ના એમું કરવી આ જાય છે. બિલકુલ પાયો લખીને બે આ જાય છે. એમાં તો શું છે કે ત્યાં પિંપુ આચાર્ય રહ્યા છે, પન્નુરિલ વગેરે ક્ષેત્રમાં રહ્યા છે. ક્યાંક ચોમાસું રહે ત્યાં એક ઠેકાણે હોય, એક ઠેકાણા હોય ત્યારે આવવા જવાની પ્રવૃત્તિનો ટાઈમ બગડે નહીં. તો આવવા જવામાં જે ટાઈમ જાય એ ટાઈમમાં તો કઈ ચાલતા ચાલતા તો લખાય નહીં. સ્થિર જ્યાં હોય ત્યાં એવું કામ વિશેષ થાય છે, સ્થિર હોય ત્યાં એ પ્રકારે જો ઉપયોગ ચાલી ગયો તો શાસ્ત્ર લખાઈ જાય. કાંટો હોય, કાંટ આવે ને તાળપત્ર ને કાંટો, એનાથી લખી નાખે. કાંટાથી આમ લખે એટલે અંદર ખીસી પડી જાય, અક્ષરની ખીસી પડી જાય, જાય નહી, હજારો વર્ષ સુધી જાય નહી, કાગળ ફાટી જાય, કાગળ ઉપરની શાય ઘસાઈ જાય કે ઉડી જાય. અને ડ્યુરેબિલિટી બોન્ડ પેપર કરતા વધારે છે, મકાનના દસ્તાવેજો માટે જે બોન્ડ પેપર વપરાય છે એની આયુષ 200 વર્ષની ગણે છે. 200 વર્ષ એ પણ ખરાબ એટલો થઈ જાય છે કે સાચવવા મુશ્કેલ પડે. અને થોડુંક આ પ્લાસ્ટિક નીકળ્યું છે તો પ્લાસ્ટિકની અંદર રાખી દે, નહીં તો ફોલ્ડ કરે એટલે ખલાસ. આ તાળપત્રને ફોલ્ડ કરવાના આવતા નથી, એને કાળા કાણા પાડીને એમને બે પૂઠા વચ્ચે મૂકી દે એટલે એને વાળવાના હોતા નથી. ને એમાં જે અણીદાર કાંટાથી લીખું હોય, એ અંદર ખોદાઈ ગયા જેવું હોય, જે મહારાષ્ટ્રમાં ખોદાય તો એને તો જાય નહીં એવી રીતે, હજારો વર્ષ સુધી ચાલે છે, 2000 વર્ષ શાસ્ત્રો અત્યારે મોજૂદ છે. હવે તો ત્યાં તાળપત્ર ઉપર લખાય છે, હજી પણ શાસ્ત્રો લખે છે લોકો, તાળકો લખે છે, પણ એ તો લખવાના એના ખીતા સ્પેશિયલ બનાવડાવે છે, આગળ ઘોડાના લોખંડના લોખંડની કલમ જેને કહીએ સાય વગરને, એનાથી મિસ દઈને લખે એટલે ખાડો પડી જાય. આચાર્ય દેવ કહે છે કે આ તારું પદ છે, બીજું બધું અપદ છે, તારા માટે અપદ છે, તારું પદ જ નથી એ. મારું પણ કોઈ સ્થાન છે, મારું પદ છે, તો કે તું આત્મા છો એટલું તારું પદ છે, અને આત્મા પણ પરમાત્મા છો એવું તારું પદ છે. હવે બીજું કયું પદ તારે જોઈએ છે? જગતના બધા પદ છે એ બધા નીચ પદ છે, પરમાત્મા પદ પાસે નીચ પદ છે, આ એટલું ઊંચ પદ છે, હવે બીજા પદ માટે શું કરવા તું ફાફા મારે? બીજું બધું અપદ છે, પોતાનું પદ તો ચૈતન્ય પદ છે, તેમાં તું આવ, તેમાં તું આવે એટલે એનો સ્વીકાર કર, બાકી તો છે એ તો છે, પણ સ્વીકાર નથી તો હોવા હોવા છતાં નહીં હોવા બરાબર છે. તારે તે કરવાનું છે, તારે તે કરવાનું છે, તારો સ્વીકાર કરવાનો છે, તારા નિજ પદનો સ્વીકાર કરવાનો છે. જેવું તારું નિજ પદ સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં જોયું છે એવું તું ઓળખ, ઓળખીને સ્વીકાર કર, સ્વીકાર કરીને એકાગ્ર થા. અમારી એકાગ્ર થાય એટલે અમારી, એને છોડીને તારા પરિણામ બીજે ન જાઓ.
શૈલી કેટલી સરસ છે,
એ તો બહુ પ્રેમથી બોલાવ્યા છે, સમયસારમાં આ સમયસારમાં આ વિષય લીધો છે, જીવને બહુ પ્રેમથી બોલાવ્યા છે, ભાઈ તું આ અહીંયા આ અહીંયા આ, તારું આ પદ છે, બાકી બધું તારું અપદ છે, મફતનો દુઃખી થાશો. કોઈ જીવને બીજા કોઈ જીવને એમ નથી આના માટે આ વાત છે, નાના માટે આ નથી, એવો વેરો વંચો રાખો નથી કોઈ પણ જીવ માટે. જે આ ભાવને આદર કરે એ બધાને લાગુ પડે છે. બહારની વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ નિવૃત્ત સ્વરૂપ આત્મામાં જ પરિણતિ પ્રગટ કરવા જેવી છે. બધી વિભાવની પ્રવૃત્તિથી તો નિવૃત્ત થઈ જાય, છોડી દે બધી પ્રવૃત્તિ, તું પોતે નિવૃત્ત સ્વરૂપ છો, પરની પ્રવૃત્તિથી રહિત છો, એ આત્મામાં જ પરિણતિ પ્રગટ કરવા જેવી છે. સ્વરૂપ હોય સ્વરૂપાકાર દશા પ્રગટ કરવા જેવી છે, પોતામાં જ પરિણતિ કરવી અને પર સાથેની પ્રવૃત્તિ તોડવી તે જીવનમાં કરવાનું છે. શું જીવનમાં આ કરવાનું છે, આની મુખ્યતા આવવી જોઈએ. પોતામાં જ પરિણતિ કરવી, અંતર્મુખ થઈને અંદર સમાઈ જવું, શું અને પર સાથેની પ્રવૃત્તિ તોડવી, જે કરી રહ્યો છે મૂકી દેવી, તે જીવનમાં કરવાનું છે. તેને માટે શાસ્ત્રાભ્યાસ, શું શાસ્ત્રનું જાણપણું કરવા માટે નહીં, તેને માટે શાસ્ત્રાભ્યાસ. દેવશાસ્ત્ર ગુરુની મહિમા આવવી જોઈએ, અને એવું બતાવનારા છે માટે એની મહિમા આવવી જોઈએ. ગુરુ પણ એ બતાવનારા છે. ચૈતન્યની પરિણતિ કેમ પ્રગટ થાય? શુદ્ધાત્મા તરફ લક્ષ કરીને દ્રવ્ય દ્રષ્ટિ કેમ પ્રગટ થાય? વિક્રમ લીધો, શુદ્ધાત્મા તરફ લક્ષ કરીને દ્રવ્ય દ્રષ્ટિ કેમ પ્રગટ થાય? લક્ષ જ્ઞાન ની પર્યાય છે. અનુભૂતિ કેમ થાય? અનુભવ તે કરવા જેવું છે. ચૈતન્યમય ચૈતન્ય રૂપે પરિણતિ પ્રગટ થાય, દ્રષ્ટિ પ્રગટ થાય, અનુભૂતિ પ્રગટ થાય, પરિણતિમાં બધા આવી જાય છે. તે કરવા જેવું છે, અને તે જીવનનું ખરું કર્તવ્ય છે. બાકી તો બધું દુઃખી થવા માટેનું પરિણમન છે. આ સુખી થવાનું ખરું કર્તવ્ય આ પ્રકારનું છે. માર્ગદર્શન નો વિષય ચાલ્યો. 129 થયો, 130. એક સમયની એક પર્યાયમાં ત્રણ કાળની પર્યાયને જાણવાનું સામર્થ્ય કેવી રીતે હોય તે સમજાવવા વિનંતી છે. ચર્ચા ચાલી છે. એક સમયની પર્યાય, ત્રણ કાળની પર્યાયને જાણી લઈએ છે. પ્રશ્ન ઉઠાવીને વાત મૂકી કે આવું સામર્થ્ય કેવી રીતે હોય છે? શું આકાશમાં જોવે અમાસની રાતે કેટલા તારા દેખાય? ગણવા બેહે તો ગણ્યા ગણાય નહીં એટલા. કેટલા એરિયામાં દેખાય છે? ચણાની ડાળ જેટલા, જેને આંખનો પડદો કે છે એને એનું ક્ષેત્ર એટલું છે, ચણાની ડાળ જેટલું. કેટલા તારા દેખાય છે? અસંખ્ય તારા, અસંખ્ય યોજન દૂર છે, એટલા દૂર છે તો પણ દેખાય છે. આ સામર્થ્ય છે જાણવાનું. આ સામર્થ્ય ત્યાં ક્યાંય જગ્યા વગર અને કોઈ પણ જાતની ઉપાધિ કર્યા વગર જાણવાનું સામર્થ્ય, કઈ પણ ચાર્જ દીધા વગર. બીજું તો તમે જાઓ તો ભાઈ આ જોવાના પૈસા, આ જોવાના પૈસા, જગતના પદાર્થ માટે એવું છે. અંદરનું ઉપાદાનની શક્તિ છે આ તો. જ્ઞાનની અસાધારણ શક્તિ છે, જો સરાધાનમાં લીધું છે. જ્ઞાનની અસાધારણ શક્તિ છે, અચિંત્ય શક્તિ છે. આમ જોવું તો આ તો કહેવાય છે, થોડું ઘણું કહેવાય છે, સંકેત માત્ર. પણ એક ગુણની, એક શક્તિની પૂરી વાત કરવા કોઈ સમર્થ નથી. જો પૂરી વાત કરવા કોઈ સમર્થ હોય તો એ શક્તિનો અંત આવી જાય છે. કોઈ સમર્થ નથી. ત્યારે ભગવાને એમ કહ્યું કે ભાઈ આવી જે જ્ઞાન શક્તિ છે એ તને સમજાવી છે થોડા દાખલા ઉપરથી. કે જો ભાઈ આટલા આવ્યા આ ક્ષેત્રની અંદર અસંખ્ય યોજનના અસંખ્ય પદાર્થો, એક સાથે જાણવામાં આવે છે. સેમ્પલ છે વિભાવ જ્ઞાન નો. કેટલો સ્વભાવ જ્ઞાન નું તો કહી શકાય એવું નથી, અને શક્તિ નું પણ કહી શકાય એવું નથી. એટલા માટે કહી શકાય ને ચિંતન પણ કરી શકાય એવું નથી, એટલે એને અચિંતી કહે છે. એ વાત તો નાના નમૂનાથી થઈ, પણ જીવને પ્રયોજન સુખ શાંતિ નું છે. તો કે એ તારી શક્તિ છે, સુખ પણ તારી શક્તિ છે. અણાકૃતા રૂપ છે, એનું સેમ્પલ કેવો છે? અણાકૃતા રૂપ છે. અને શાંતિ પણ તારી શક્તિ છે. ઈ કેટલી છે એને જો તું જોવા જા, અંદર થંભી જાય એવું છે. ઊંડે 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 તારે એટલું જવું પડે, અને તો તળિયું હાથમાં આવે નહી, અંદર થંભી જવાય એવું છે. એવું તારું સ્વરૂપ છે એમ કે છે, પોતાનું આ સ્વરૂપ એવું છે. જ્ઞાનની અસાધારણ શક્તિ છે, પૂર્ણ વિતરાગતા જ્યાં પ્રગટ થઈ ત્યાં નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થયું. રાગનો અનંતમાં ભાગે પણ કોઈ એક કણ ન રહ્યો, એટલી નિર્મળતા થઈ દશામાં તો જ્ઞાન પણ પૂરેપૂરું પ્રગટ થઈ ગયું. તે પર્યાયની એક સમય, તે પર્યાય ભલે એક સમય ની હોય, પર્યાય તો બધી એક સમયની છે, બીજા સમય બીજી છે. તે પર્યાય ભલે એક સમયની હોય પણ તેની શક્તિ અનંત છે. અગ્નિના કણિયામાં બાળવાની શક્તિ અનંત છે, એમ શક્તિ એમાં અનંત છે. એક સમયની પર્યાયમાં કેટલી શક્તિ છે કે પાર નથી એટલી શક્તિ છે. તે શક્તિ અનંત છે, તે અનંતતામાં શું ન જણાય એમ કે છે. કેટલું જણાય એ પ્રશ્ન જ નથી, શું ન જણાય એ બોલ વાત રહેતી પાછો ઉપર એકલા હજી છે કઈ હોય તો એટલી બધી હદ વગર ની શક્તિ છે. એક એક શક્તિ એટલી હદ વગર ની છે. ગુરુદેવ શક્તિ નું વર્ણન પ્રવચન માં કરતા કરતા એક વાર બોલેલા કે આમાંથી બહાર નીકળતો નથી. એક શક્તિ ઉપર એક કલાક ચાલે, પાછો કોઈ વખત બીજે દિવસે બીજ શક્તિ ઉપર બીજો એક કલાક ચાલી જાય. એક વાક્ય લખ્યું અમરચંદ્રાચાર્ય, તો એક વાક્ય પોતાને એટલું રૂચે, એટલો મહિમા આવે, આમાંથી બહાર નીકળતું નથી એમ કે. આગળ હાલવાનું વાંચન આગળ નથી ચાલવાનું થતું. તો પછી કોઈ કઈ સાહેબ પણ બે કલાક થયા એક શક્તિ ઉપર, તો કે પણ આમાં બે કલાક હું પૂરું જ પડે એવું નથી. શક્તિમાં એટલું બધું ભર્યું છે કે કેવા બેસે તો પૂરું જ પડે એવું નથી. એટલે એમ કે જ્ઞાન માં જેટલું આવે છે એટલું કઈ વિચારમાં આવે નહીં. શૈલીથી જરા લખો કે જ્ઞાનના પદાર્થ જેટલો સમજાય છે તેટલું મન જાણતું નથી. મન પણ એક જ્ઞાન નો ક્ષોભસન ભાવ છે, તો કે એટલું મન નથી જાણતું. તમે તો કહો છો કે જ્ઞાનમાં જણાયું અને મન જાણતું નથી, તો કે જે જ્ઞાનમાં જણાયું એ બીજું જ્ઞાન ને મન જાણે છે, એ બીજું જ્ઞાન મન બહિર્મુખ ભાવે જાણે છે, અને અમે જાણ્યું તે અંતર્મુખ જ્ઞાને જાણ્યું એમ કે છે. અંતર્મુખ જ્ઞાને જે પદાર્થનું સ્વરૂપ જાણ્યું એ મનમાં મનમાં સમાવેશ ન પામે, તેથી તેને અચિંત્ય કહેવામાં આવ્યું છે. મન તો ચિંતવે, એ તો મર્યાદિત વાત આવે. ચિંતવાન ચિંતનમાં પણ મર્યાદિત આવે, જ્ઞાનમાં એટલો મર્યાદિત આવે છે. ઘણું શ્રુત પ્રગટ થયેલું અને મહિમા એમ એમ જ કરે બધા, પણ પોતે શું કે હજી તો અનંત બાકી છે, આ તો હજી કઈ નથી એમ કે, આ તો હજી કઈ નથી, પોતે એમ કે બીજા મહિમા કરે. શ્રુત નો દરિયો ઉછળે છે ગુરુદેવ ને તો અંદર માં શ્રુત જ્ઞાન ના દરિયા ઉછળ્યા છે એમ કે નીકળ્યું છે. ઘણું દરેક ની દ્રષ્ટિ જુદી જુદી હોય છે. પર્યાય એક સમય ની હો પણ તેની શક્તિ અનંત છે, તે અનંતતામાં શું જણાય? તેને ભૂતકાળ વર્તમાન કે ભવિષ્યકાળની અપેક્ષા રહેતી નથી. ઠીક, કેવી રીતે કે એક સાથે બધું જણાય છે. એમાં ઘડિયાળ સામે જોયું, ડાયલ સામે તો બારે બાર આંકડા એક સાથે જોયા, એમાં મેં આટલો ભૂતકાળ જાણ્યા આટલો ભવિષ્યકાળ જાણે એવી અપેક્ષા નથી. વર્તમાન વત ત્રણ કાળ એક સાથે જણાય છે એક પડદા ઉપર. બહુ સરસ વાત લીધી છે. એ કેવળ જ્ઞાન ને ભૂતકાળ વર્તમાન કે ભવિષ્યકાળ ની અપેક્ષા રહેતી નથી. આટલો ભૂતકાળ ને આટલો ભવિષ્યકાળ એ અપેક્ષા નથી, એક સાથે બધું જાણે છે. એ ઉપર વર્તમાન વત એવું સામર્થ્ય છે, સામર્થ્ય ની કોઈ હદ નથી. પછી નિરવશેષ અંતર્મુખ છે. જગતના સર્વ પદાર્થો ને તેની સર્વકાળની પર્યાયો સહિત જાણવા છતાં પણ પૂરેપૂરા અંદર ડૂબેલા છે અને બધું અંદર ફોટો એક સમયમાં બધો ફોટો પડી જાય છે. એક સમય એટલે એક સેકન્ડ ના અસંખ્યમાં ભાગમાં અત્યારે પકડી ન હતા. એવું જ્ઞાન નું જબરજસ્ત સામર્થ્ય.
અંતર્મુખ રહેવાનું સામર્થ્ય એટલું, પરપ્રકાશન નું સામર્થ્ય એટલું.
અંતર્મુખ રહેવામાં શું શું છે કે સ્વરૂપ જ એવું છે કે અંતર્મુખ રહેવું, સ્વરૂપ કેવું છે? અંતર્મુખ રહેવું એવું જ જીવનું સ્વરૂપ છે, પિતાનું સ્વરૂપ છે. પરિપૂર્ણ અંતર્મુખ પણ જીવનું સ્વરૂપ છે. કેમ ઉપયોગ બહાર જતો નથી કે સ્વરૂપ એવું અદભુત છે, માટે એવું જ કોઈ સ્વરૂપ છે કે ઉપયોગ છૂટી શકે નહી, ઉપયોગ છૂટી શકે નહી, ફરી શકે નહી, ત્યાંથી પકડાયેલો ને પકડાયેલો રહીએ. એવું જ કોઈ સ્વરૂપ છે એમ કેમ થાય છે? સ્વરૂપ કોઈ એવું છે માટે એમ થાય છે. એવું એટલે કેવું? એ અંતર જિજ્ઞાસાનો વિષય થઈ જવો જોઈએ. એવી જિજ્ઞાસાનો વિષય થવો જોઈએ, એવી જિજ્ઞાસાનો વિષય થવો જોઈએ, ખોવાઈ જાય એની પાછળ આખે આખો. આ બારમા કુતૂહલ કરે છે ને, આનું શું, ત્યાંનું શું, ફલાણું શું, ભીગનું શું, તો એ તો બધું હેરાન થવાનું કામ છે. એમાં તો આકુલતા સિવાય કઈ હાથમાં આવવાનું ગમે એટલું જીવ બહિર્મુખ ભાવે જાણે, સિવાય આકૃતા કઈ મળે એવું નથી. જેટલું અંદર જાય એટલી શાંતિ અને જાણવાનો એક સાથે થઈ જશે. સુગાનીજીએ તો ત્યાં સુધી કહી દીધું કે જયારે મને પહેલી વહેલી એમ ખબર પડી કે કેવળ જ્ઞાન થશે ત્યારે એક સાથે બધું જણાવવાનું છે, એમ થયું કે બીજું તો કઈ મારે હવે જાણવું નથી, પણ આ શાસ્ત્રો વાંચીને પણ મારે હવે ક્ષેપસમ વધારવો નથી. શાસ્ત્રો વાંચીને એ સંબંધી જાણપણું પણ મારે કઈ ભેદ પ્રભેદ નું કરવું નથી, કેમ કે એ તો બધા ભેદ પ્રભેદો અનંતતા એક સાથે જણાઈ જવાના છે. અત્યારે હું આ આકૃતા શું કરવા કરું, મારા પાસે જે સમય છે હું મારા ધ્યાનમાં બેસીને લીન ન રહું એમ કે શાસ્ત્ર ની સગડી શું કરવા હળગાવું એમ કહેતા હતા, રાગ નાખી દેતા શાસ્ત્ર વાંચવા વાળા તો. ત્યાં તો બધા શાસ્ત્ર વાંચવા વાળા ભેગા થતા હતા એમની ચર્ચામાં સોનગઢમાં, તો મીંડારી આખો દી આ કે હું એ સગડી શું કરવા હળગાવું, સગડી ને ઉપમા દઈ દીધી. એ બધું પછી અમે લીધું નથી, ઘણું બહુ કડક હતું એવું નથી લીધું. આટલા માં રાડ પાડી ગયા બધા, તો પછી ઓલામાં તો બધા લીધું એમાં તો કોઈ સહન ન કરી શક્યા. વ્યક્તિગત પણ એવો હતો, વ્યક્તિગત રાગ પણ હતો એટલે. ગુરુદેવ મને રોક્યો, મને રોકાવું છે ને આમ નો કે રોકાઈ જા, રોકાવું છે ને, મેં કીધું હા રોકાવું છે, એટલા માટે જ ગયો હતો. ખબર પડી ગઈ બહુ ઉકળાટ છે વાતાવરણમાં, જૈન ગુરુદેવ પાસે ગયો, સાંજે ગયો, સાંજે પહોંચ્યો એટલા મળવું હતું એટલે બાર પાસે એકલા રહી ગયા. ત્યારે વાત કરી કઈ બધું થોડું ઉકળે છે સાહેબ, જેમ આપને આપને આજ્ઞા હોય એમ કરીએ, ના પાડે છે બધા કે આ પુસ્તકના પ્રકાશન ન કરો, આપની આજ્ઞા પ્રમાણે કરવાનું છે, એમાં અમે કઈ કર્યું છે માટે પ્રકાશન થવું જ જોઈએ એવો અમારો કોઈ અઠાગ્રહ નથી, અમારી કોઈ પકડ નથી એમ. તો રોકાવું છે ને, અમને આ રોકાવું છે. રાત્રિ ચર્ચામાં એક એકને પકડી પકડી પૂછ્યું બધા, એને એક એકને શશીભાઈ આવ્યા છે ને પૂછે છે કેમ થયું છે, બધા ના પાડી, જેટલાને પૂછો બધાને ના પાડી. પછી મને ખાનગીમાં કીધું કે આપડે હું મારા હાથે આપીશ બધાને, એક એક ને જોઈ જોઈને આપીશ, આપણા જે ખાસ ખાસ છે ને એને આપીશ, શબ્દ એમ ભાઈ પ્રતો આપણા ખાસ ખાસ છે એને મીણી મીણીને આપશું. આપડે વેચાણમાં નથી, બીજો ભાગ વેચાણમાં નથી. હા, એ રામજીભાઈ કે છોડાવી નાખો, બધા છોડાવી નાખો પુસ્તક, ત્રીજો ભાગ જુદો પાડી દે. ગુરુદેવ ખાનગી ના પાડે એવું કઈ કરાય નહીં, એવું કઈ કરવું નહીં. કોઈ બી ગુરુદેવ જિંદગીમાં એવી ખાનગી પ્રવૃત્તિ ન કરે એવી કરી દીધી, શાસ્ત્ર છે એવું ન કરે. નાની ની માને છે ને, બધું પોતાના હાથે આપ્યો છે. ધન
વ્યક્તિગત રાખ્યા
આની પાસે હશે, આ વાત તમારી સાથે થઈ હતી, શાસ્ત્ર ની સગળી એ બીજી રીતે થઈ હતી. કોઈ એમને પૂછેલું કે આપ કલકત્તામાં આખો દિવસ શું કરો છો, દુકાને જતા છો, વેપાર ધંધો બજારમાં જતા છો, અડધો દિવસ પોણો દિવસ જાઓ છો, અડધો પોણો એ ખબર પૂછે. એટલું બહુ મસ્ત હતા, એનો આર્થિક સ્થિતિ ખરાબ હતી પણ એની મસ્તીથી જ કામ કરતા હતા. તો પછી સાંજે આવી જાવ ત્યારે શું કરો, પર્ટિક્યુલર પ્રશ્ન પૂછે ને. પછી તો મેં તો કમરા બંધ કરીને બેઠ જતા હું, તો કે શાસ્ત્ર ન વાંચો કે કમરો બંધ કરીને બેસી જાવ તો શાસ્ત્ર ન વાંચો કે એમ, એમાંથી આ વાત નીકળી. તો કે બજાર માંથી તો કંટાળી ગયો હોય, પછી આ ઘરે આવીને શાસ્ત્ર ની સગડી ક્યાં જ હળગાવી ગયા. એક તો ત્યાં કંટાળી ગયો હોય એવી રીતે બોલે, એવું બધું આકરું પડે.
અમુક દરદ્રષ્ટિ પ્રકાશ માં ભસ્મામત નહીં લેવામાં આવ્યા, તે કડક પડતા હતા, તો એ તો આપણે પાસે હશે ને?
નહીં, જેને જેને આવેલા લખાણ બધા પાછા મોકલી દીધા. આમ ને ઉમેશભાઈ પાસે હશે, આ તો મારી સાથે વાત થયેલી,
એટલે
મારી સાથે તો મારી હાજરીમાં કોઈ પૂછતા હતા ને, એમ વાત થયેલી,
એટલે બધો અધિકાર છે.
ના એ તો છે. બીજું શું આપશે, લખ્યું છે ને તીર્થંકર માટે જરાક કઠોર વચન લખાઈ ગયા છે, તે તો ક્ષમા માંગી લઉં છું. જૈનની બાહ્ય શૈલી જોતા તીર્થંકરને કેવળ જ્ઞાન નહીં હોય એમ લાગે છે, બધું અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોય એમ લાગે છે, એમ લખ્યું છે. તીર્થંકરને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોય એવું લાગે છે, એમ કરીને લખ્યું છે. પણ બાહ્ય શૈલી જોતા અંદરની શૈલી ની વાત જુદી છે. શું કહે છે કે બહારની વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ નિવૃત્ત સ્વરૂપ નીચેનું ચાલે છે. વર્તમાન પર્યાયમાં ત્રણેય કાળ આવી જાય છે, ભૂત વર્તમાન કે ભવિષ્યની અપેક્ષા રહેતી નથી. વર્તમાન પર્યાયમાં ત્રણેય કાળ આવી જાય છે, ત્રણેય કાળ ભિન્ન ભિન્ન નથી જોવા પડતા, ત્રણેય કાળ છે એ જુદા જુદા જોવા નથી પડતા, આ ભૂતકાળ આટલો, ભવિષ્યકાળ આટલો, વર્તમાન કાળ એમને એક સાથે એટ અ ગ્લાન્સ સીધું જણાઈ જાય છે. ત્રણેય કાળ ભિન્ન નથી જોવા પડતા, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જઈને જોવું નથી પડતો, એમ ઉપયોગ લંબાવવો પડતો નથી કે આવું આટલો અનંત ભૂત આટલો અનંત ભવિષ્ય એમને એક સાથે જ બધો સામે આવે છે. પણ વર્તમાન વત બધાને જાણી લે છે. તે પર્યાયમાં અમર્યાદિત શક્તિ હોય તો તે પૂર્ણ જ્ઞાન જ નથી. શક્તિની મર્યાદા જાણવાની મર્યાદા હોય તો અપૂર્ણ થઈ જાય છે શક્તિ. સારું લોજિક આવ્યું છે કે પર્યાયમાં મર્યાદિત શક્તિ હોય તો જ્ઞાન પૂર્ણ જ નથી, જ્ઞાન અધૂરું છે એમ કે છે. સામે કાળ અનંત છે, સામે પદાર્થો અનંત છે, અહીંયા મર્યાદિત જાણે તો એ અપૂર્ણ નથી રહેતો. જૈન સિવાય એવી વાતો નથી. ખબર પડે કે મારી મૂડી ઓછી નથી થતી તો રાજી રાજી થઈ જાય છે. હે, મારા મારું કે મારો કઈ આનંદ ઓછો થાય ને, મારી શાંતિ ઓછી થાય ને, મારો સુખ ઓછો થાય ને, મારું નાનું છું થાય ને એક શક્તિ જરાય ઓછી થાય ને એવો ને એવો હું કાયમ રહું, આનંદ થી નાચવા માંડે. હું એવો, અરે હું એવો, શું વાત છે? કેવળ જ્ઞાન ની દરેક પર્યાય માં જાણવાની પૂર્ણ શક્તિ હોય છે. કેવળ જ્ઞાન છે એમાં દરેક પર્યાયમાં, સમય સમય ની પ્રત્યેક પર્યાયમાં પૂરેપૂરું જાણવાની શક્તિ હોય છે, અથવા અનંત જાણવાની શક્તિ હોય છે. એવી કોઈ અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ કાયમ ને અમૃતચંદ્રાચાર્ય, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, આવી શક્તિ હોય એને અપેક્ષા છે ને. નીચપદ ની અપેક્ષા કરવી છે, તમારી શક્તિ નું કઈ લેવા દેવા નથી એમાં, એની અપેક્ષા કોની અપેક્ષા કરવી છે? અપેક્ષા કરી કરીને દુખી થયો. ખૂટવા નો સવાલ નથી, ફરક જ કઈ ન પડે ને, એમ નેમ જ વસ્તુ રહે છે. વસ્તુ એમ રે એમ ને એમ રે અને અવસ્થાઓ થયા કરે, વસ્તુ એમને મરી અને અવસ્થાઓ થયા કરે, થયા જ કરે, થયા કરો વસ્તુ એમને મરી ને. એવું કોઈ અક્ષર પાત્ર છે, કાંઈ ફરક પડે નહીં. એનો આધાર શ્રદ્ધા લીએ છે, શ્રદ્ધા એનો આધાર લીએ છે, અવલંબન લીએ છે. શું એને સમ્યક દર્શન કહેવામાં આવે છે? હા, ત્રિલોકના નાથને વશ કરે છે એ દૃષ્ટિ, ત્રિલોકના નાથને વશ કરે, કબજો કરીને બેસી જાય છે. આવી ચીજ છે, પછી અંદર ગુમ થઈ જાય, પછી ક્યાં બહાર નીકળવાની વાત નથી. ગર્વ ગારવ તો દેખાડો કરવા માટે છે, તો એ વસ્તુ વિકલ્પ જ ખલાસ છે. એ વિકલ્પ છે, ખલાસ છે. જેવો છું એવો છું, બધા આત્માઓ એવા છે, હું એવો છું, શું આમાં શું કરવાનું? વિકલ્પ છે નો આમાં. આકુલતા વસ્તુ એવી છે.